गणे निजाक्षर करे दिव्याकृति स्थार यो भक्त प्रगति दया धर्माजन श्रेयसे अत्रो नमूलयितुं तद्धर्मं भवेत्तुं साधुश्च धर्मं शुभम् ध्यायेतं हरिमीश्वरेश्वरमहम् सद्बुद्धिदं सदा वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितां सुरनरोत्तमदमोदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये भवसंभवभीतिभेदनं सुखसंपदकरुणानिखेदनं कृतदानदवक्रियाबलं सहजानन्दगुरुं भजे हरे वाह मारा श्री हरि तमे आपो छो केवल आनंद करुणा करीने वाल मां छोड़ाव्यो भव पन अरे मलवा थया छो उतावला आज सामे थी तमे ना भाग्य मारा सुवर्ण पियूं अमे थया छिए सना मेली तमने जो हवे चिंतविए अने बीजू जो इच्छिए काम तो है श्री हरि हमारी मोटी छे कठना हे नाथ सद्बुद्धि देजो अने केवल आप जो तमारु सो तुज विना मने मारा पियोड़ा बीजे सर्वत्र जनावो दुख बीजे सर्वत्र जनाजो दुख ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री हरि कृष्णाय नमो बोलो श्री स्वामी नारायण भगवान हरि कृष्ण महाराज सर्वे भाला वाला भगवान ना भक्तों ने हमारा अति भाव थी भाई बीज ना जय स्वामी नारायण બધા સુખી છો ને શાંતિ થોડો આરામ કરજો આ સંતો થોડો આરામ ઓછો કરે છે, આપણે તો ખેહી લઈ શકે. આરામ ન કરીએ તો માંદા જ પડીએ. તો અનંત બ્રહ્માંડનું કારણ એક છે અને એ છે આપણા વાલા વાલા મહારાજ. આપણે અનંત બ્રહ્માંડ છોડી એકને જ પામવો છે, એ છે આપણા વાલા વાલા મહારાજ. આ જગતના નાશવંત અને તુચ્છ સુખોમાં આપણે નાશવંતપણું ને તુચ્છપણું માની જ લેવું છે, એમાંથી મનને ગમે તેમ સમજાવીને હટાવી લેવું છે અને પરમાત્માનો અખંડ યુગો યુગ સાથે રહેનારો મહાદિવ્યાનંદ મનને સમજાવી જ દેવો છે અને મનને ભગવાનમાં લોભાડી દેવું છે, ખૂંટાડી દેવું છે. આ જ કરવું છે મરતા સુધીમાં. પાકું આ લોકના સુખ ને આ લોકની આબરૂની ચિંતા તો શ્રીહરિ કરે જ છે, આપણી પાત્રતા કરતા એ વધારે ભગવાને આપણને બધું જ આપ્યું છે. ભગવાને એક વસ્તુ આપવામાં થોડો વિલંબ રાખ્યો છે અને એ છે પોતાનું દાન. અભી અભી અપને આપકો નહીં દે દિયા. ભગવાન રાહ જોવે છે, હું બહુ આપું તોય તું ન લે તો પછી હું મળું. જ્યાં સુધી મારા સિવાયનું આપેલું જેટલું તું ભોગવ્યું સ્વીકારી લે, ગ્રહણ કરી લે, ત્યાં સુધી મારે તને મળવું એ ઠીક નથી. કેમ જે તને મારા કરતા હજી બીજે રસ છે, સુખ બુદ્ધિ છે, કાંઈક હારું માન્યું છે. હે ભક્ત, મારા સિવાય ક્યાંય તને સારપ ન દેખાય, કશું જ ન ગમે. ભોગ વિષય સુખ આ લોકની આબરૂ મોટાઈ સત્તા ઉપસવું બધામાં ખ્યાતિ પ્રસિદ્ધિ પૂજા પ્રતિષ્ઠા મોભો કોઈમાં આનંદ કે સુખ તને ન મનાય, બધું ઝેર થઈ જાય. એક મારા દિવ્ય સ્વરૂપમાં જ પરમ શાંતિ અને સુખનો તને અનુભવ રહે, પછી મારો અખંડ તને અનુભવ રાખીશ, એમ મહારાજનું કહેવું છે. જેને જેને ભગવાન મેળવવાની ઈચ્છા હોય એ અત્યારની આટલી વાતને બરાબર નોંધી લ્યો, તમને આગળ બહુ કામ લાગશે. ભગવાન છે ને એ એક નિપુણ હારથીઓ છે. નવીન પ્રકારની વાત કરું છું, એસી બાતે હમે કભી નહીં કહી. ભગવાન એક નિપુણ હારથીઓ છે. તમને બહુ આગ્રહ કરીને પીરશે, મીઠું મીઠું બોલીને પીરશે. તમારે ન લેવું હોય ને તો લેવાય જાય. પીરશે ને જતો રહે, ખાધ્યા કરો, પછી જયા કરો, પછી જ્યારે તમને એવી ખબર પડે કે આ બહુ ચાલાક પીરસનારો છે, બહુ આગ્રહથી ભી મારીને મને ભોળવીને દઈ દે છે, અરે એમ ન થાય, સમજણ લ્યો જ આટલું રાખો, અમે રાજી છે, જમો જમો ખાઓ લેર કરો, એમ કઈ નહીં દે. પછી ઉભા વજો લે છે કે નહીં, વાંધો એનો અહીં છે, જોવાના ન હોય ને તો જાણે વાત સાચી, પણ મનમાં નક્કી કરીને જ દેવા આવ્યા હોય, લે છે કે નહીં. ભગત બિચારો જાણે નહીં એની ચતુરાઈ, અને માલિક હોય ઈચ્છા એટલે આમ તો વગર આગ્રહી લેવાઈ જાય, પણ ઉપલા ઉપલા જ્ઞાનને લઈને થોડીક ના નહીં નથી જોતું, દેશો નહીં ના કહું છું ને એમ કરીએ, પણ મનમાં ઊંડે ઊંડે એમ રે નાખો તો સારું, અમે ભલે ના પાડીએ પણ તમારે આગ્રહ કરીને પીરસવું જોઈએ, અમારે થોડું મગાય, અમારે ઈચ્છા ન બતાવાય, તમારે ભી દઈને દેવું જોઈએ ને અમને મનમાં એમ રહેવું જોઈએ, અમારે ક્યાં ખાવું તું, આ તો તમે ભી દઈને દઈ દીધું એટલે પછી અમારે તો ખાવું જ પડે ને, એમ વળી ઉપરથી આપણે પાછું થોટે મોઢું લાલ રાખવાનું, હોશિયારી શીખવાની. પ્રભુ તો બહુ પાકા, એના છેતરા આપણે છેતરાઈએ પણ એ કઈ આપણા છેતરા છેતરાય નહીં, એ તો તમને ખબર જ છે ને, એટલે ન્યા ખોટી હોશિયારી તો હાલતી નથી, અને કરવા જાય તો આપણે માથે જ પડે, ભી ભગતને પડે ભગવાનને જ ન પડે. એ ચાલાક પીરસનારો એવો આગ્રહ કરે કે આપણે તો માય રાગ હોય તો લેવાય જવાય, તો અરે ઘણી વખત રાગ જેવું ન હોય તો એ જો ખબર ન હોય કે આ ખાધેલું નડે તો લેવાય જવાય, રાગ ન હોય પણ એ ખબર હોવી જોઈએ કે આ પછી લે લે કરીને ખા ખા કરીને નડે, એ ખબર ન હોય તો લેવાય જવાય. એટલે ભગતે ભગવાન જેવા ચાલાક થવું પડે ત્યારે ભગવાનની સાથે એને બેયને મળે, એક બોતો હોય ને એક જ્ઞાની હોય તો કઈ સમાગમ કે સુખ આવે નહીં. આમ તો નથી કીધું કે હરિના જન હરિને ગુણે યુક્ત છે, ભગવાન એ પાકા ને ભગત એ પાકા, પાકે પાકાની કંપની થાય. ભગવાન ચાલાક બહુ, પછી તમે ચાલાક થઈ જાઓ ને એ ગમે એમ આગ્રહ કરે તો ન લ્યો ને, પછી શું કરે ખબર, તમે ખાવા મો ને ત્યાં ખબર એ ન રે નાખીને યોજે, બોલો તમને ખબર એ ન હોય, તમારું કઈક ધ્યાન બીજે હોય તો નાખી દે જલેબીને હાટા, પછી આપણને એમ થાય કે ભાઈ ક્યાં બગાડવાનું, લ્યો પીત્યું, પછી એનીમાં દયા આવે જલેબીમાં છે લાડવામાં છે, હવે આ ક્યાં બગાડવું, એમ એ દયા ડાકી ને ખાય, પછી હવે એ લાડવા ને જલેબી ઉકરડે જાય એનો તો કઈ વાંધો નહીં, પણ પેટ ઉકરડો કરીએ પછી આપણે પેટમાં પધરાવીને, અને પાછા ઠાકોરજી ઉભા ઉભા દાંત કાઢે કા આવી ગયો ને મારી ઝપટમાં, એવા છે એ નિપુણ હારથીઓ એનું નામ, તારે હું હવે એને જાણે પીરસવાની ટેવ છે, અને વાત સાચી, હારથિયા હોય એને તો આગ્રહ કરીને પીરસવું જ જોઈએ, પણ જમનારાને સમજવું જોઈએ, એને કઈ ઓલ્યાને ધાક ધમકી ન દેવાય કે તમારે પીરસવા આવવું નહીં ને અમને આગ્રહ કરવો નહીં ને અમને પીરસવું નહીં, એવું તો કઈ આપણે ન કહેવાય, આપણે સિંહ ગર્જના કરાય નહીં, સમજાણું, અને પરાણે નાખીને વ્યા જાય ખબર પડે નાખી ગયા પડખે વાળા થાળી મૂકી દેવાય, એનું આમ ધ્યાન હોય તારે તો આપણે બચીએ, બાકી બચાય એવું નથી. સમજાણો, ચાલાક પીરસનારો છે તે એના સિવાયનું બધું પીરસ પીરસ જ કરે છે. યુગો યજ્ઞ, અને આપણે એના સિવાયનું બધું ખાખા જ કરીએ છીએ. હે, ત્યારે હરિને કેદી આપણે ભોગવીશું, બીજું જ ભોગવ ભોગવ કરીએ છીએ. પરમાત્માને કેદી માણીશું, એનો આનંદ કેદી આપણે પ્રાપ્ત કરીશું. અને આમાં નિયમ એવો છે, આપણે ભગવાનને એવું કહીએ છીએ, આ જગતના જીવો જેવું, મેં નથી એક દી કીધું કે અગર તું મિલ જાઓ જમાના છોડ દેંગે હમ, હે ભગવાન જો તમે મને મળી જાઓ તો હું દુનિયા છોડી દઉં, આવી વાત ભગવાનને કરાય નહીં. એ તો આપણે કરીએ તોય વાંધો નથી, પણ જરા ઊંડાણમાં જો વિચારીએ તો, હે ભગવાન તમે જો મળી જાઓ તો હું દુનિયા છોડી દઉં, એમ ન હોય. એ બહુ સાચી પ્રીત મને નથી લાગતી. કેમ, જે ઠાકોરજી એવા મુચ્છદ્દી છે, એ એવો રંગીલો ને રસીયો સ્વતંત્ર માણસ છે, એ હામે ને હામે તમને કહેશે, જો તું દુનિયા છોડી દે તો હું તને મળી જાઉં. એનો વાંધો અહીં છે. ઘણા નથી કહેતા કે ઠાકોરજી મને જો પરચો દે તો હું ભગવાનને માનું. અને ઠાકોરજી એવો ઊંધો છે, એ હું કહેશ ખબર છે, તું જો મને માન તો હું તને પરચો આપું. આપણે ભગવાનની આગળ યુગોના યુગથી જીવાત્માઓ આડોળાઈ કરીએ છીએ, એમાં ફાવતા નથી, માટે એની ઈચ્છામાં ભળીએ. સમજાય છે ને આપણી ને એની સમજણનો ડિફરન્સ? આપણે કહીએ છીએ પ્રભુ તમે મળી જાઓ તો હું દુનિયા છોડી દઉં, ભગવાન કે તું દુનિયા છોડી દે ને મારે વિશ્વાસ છે તો હું તને મળી જઈશ. આ કે ના, પહેલા મળો પછી છોડું, ભગવાન કે પહેલા છોડ પછી મળો, અહીં અટક્યું છે. જેવી તમારી મરજી, પ્રભુ કે પહેલા મને માન પછી પરચો દો, આ કે પહેલા પરચો દો પછી માનું, અહીંયા અટક્યું છે. જીવ એમ કે છે કે હે પ્રભુ તમારું સુખ મને જો આપો તો હું જગતનું સુખ છોડી દઉં. આવી શરત ભગવાન હારે થાય નહીં. ભગવાન એમ કે છે તું જગતનું સુખ છોડી દે તો હું તને મારું સુખ આપું. બોલો શું કરવું છે? આપણા ઉપર જ છે ચોઈસ. જુઓ, પરમાત્માને તો અનંત કોટી બ્રહ્માંડ છે, છે કે નથી? એને માનનાર એની કોઈ તાણી છે? એને મળવા ઈચ્છનારાઓના તો કેટલા કેટલા ઝુંડના ઝુંડ છે, અખાડાના અખાડા, બ્રહ્માંડે બ્રહ્માંડે સંપ્રદાયો અને ભક્તોનો કોઈ પાર નથી. એ સર્વેના સ્વામી એક પરમાત્મા છે, એક જ, એ એક જ છે. હવે એ ભગવાનને તો હું મારું તારું હોય, જે એને મળવા માંગતો હોય એને પ્રભુ મળે. પરમાત્માને કોઈની સાથે રાગ નથી, કોઈની સાથે દ્વેષ નથી, એને કોઈ પારિકો પરાયો નથી, એ તો સૌના છે, બધાના માલિક છે, બધાના પતિ છે, બધાના આત્મા છે, બધાના આધાર છે, બધાના પ્રેરક નિયંતા, એવા વાલા મહારાજ. આપણે એને મળવું જ હોય તો મળે, પણ આપણે એનો ઉપયોગ જ કરવો હોય અને મળવું હોય બીજાને તો પછી એ ભૂલ આપડી છે. આપણે ખાલી મહારાજનો પટ્ટાવાળા તરીકે જ ઉપયોગ કરવો હોય, પટ્ટાવાળાનું કામ કેટલું હોય, સાહેબ ભેગા કરી દે એટલું. આપણા સાહેબ આ લોકની મોટા ને પંચ વિષય ને બોલબાલા, એ રૂપી સાહેબને મળવા ભગવાનના તો ખાલી પટ્ટાવાળા તરીકે ઉપયોગ કરતા હોય છે. કે તમારા સિવાય આ બધી મોટપ ને આનંદ ને ધન ને બોલબાલા નહીં સામે, માટે જરાક ઠાકોરજી મદદ કરો. એટલે ઠાકોરજીનો તો પટ્ટાવાળા તરીકે ઉપયોગ કરે છે લગભગ દુનિયામાં ભગત માત્ર. કોઈક ભગત એવા નીકળે છે કે જે ઠાકોરજીને જ વળગે છે. ઠાકોરજી ઘણું બધું બીજું આપ આપ કરે તોય નહીં લેતા, એક પરમાત્મામાં રહે છે એને જ સાચા ભગત શાસ્ત્રો કહે છે. એવા થવાનું ઘણું બધું કઠણ છે. એ નિપુણ સારથીઓ છે. સારથીઓ એટલે પીરસનારા. તમને પીરસી જ દે તમારા. તમને જો સહેજે રુચિ હોય ને ભાવતું હોય તો લેવાય જાય ને ખવાઈ જાય. તો યુગો યુગથી પરમાત્માનું પીરસેલું આપણે લઈ લીધું છે ને ખા ખા કર્યું છે, અને એ પીરસીને કાયમ હાથમાંથી જતો રહ્યો છે. એ એમ કે છે કે ગમે એમ પીરસો તોય તું નહીં લે, ત્યારે હું પોતે તને દાનમાં અપાઈ જઈશ. પછી બીજું કાંઈ નહીં દઉં, હું પોતે તારી સાથે રહીશ. કેમ જે તને હવે મારા સિવાય કાંઈ રસ નથી એની મને ખાતરી થઈ. દિયમાનમ ન ગૃહનાંતિ વિના મત સેવનમ જનાહા, એમ ભાગવત કે છે. શું કે છે? દિયમાનમ ન ગૃહનાંતિ વિના મત સેવનમ જનાહા. પરમાત્માના જે ભક્તો છે તે ભગવાન બલાત એના સિવાયનું બીજું દેહ તો પણ ન લે. અને ભગવાનની સેવામાં ઉપયોગી જો ન થતી હોય તો ચતુર્ધા મુક્તિને પણ ભક્ત ન ગ્રહણ કરે, કેવળ પરમાત્માની સેવા જ સ્વીકારે એમના ભગત. 43મું વચનામૃત છે. એટલે કહે છે કે ભક્ત થાવું રે ભગવાનના છે જો કઠણ કામ. ઠાકોરજી આપણને કાંઈ ન જ આપે, માન મોટ વિષય સુખ સત્તા, અને આપણે લબડતા રહી અને પછી ઠાકોરજી ભજીએ, એમાં કાંઈ નહીં. ઠીક મારા ભાઈ, સમજાણો પતિ પત્ની ખરેખરા બાંધ્યા હોય ને હામું જોવાનું મન ન થતું હોય ત્યારે એ લોકો બ્રહ્મચર્ય પાળે, એમાં કાંઈ નહીં. સમજાણો, બેયને બધી રીતે મનમેળ હોય, પીઢતા ને સાચો નિસ્વાર્થ પ્રેમ હોય, તેમ છતાંય વિષયનો સંકલ્પ ન થાય, એ સાચો વિષયનો અભાવ અને બ્રહ્મચર્ય કહેવાય. સમજાણો, ન મળી નારી તાઈ થયા બ્રહ્મચારી, એ કંઈ બ્રહ્મચર્ય ન કહેવાય. એમ ભગવાને કાંઈ આપ્યું નહીં તારે કે સારું, હવે તમે બીજું હું. હે પ્રભુ, અમારે તો તમે. ભગવાન કે કેમ, તો બીજું કાંઈ દીધું નહીં તારે હું ભગવાન. આ કાંઈ ભક્તિ થોડી છે? આ કાંઈ ભગવાનનો મહિમા થોડો છે? આ તો પરાયણ મારીને મુસલમાન કિરાઈ જેવું છે. ભગવાન રાજીપે સર્વે સુખ સર્વે આનંદ સત્તા મોટ બધું જ આપતા હોય, બ્રહ્માંડનું રાજ્ય પણ ભગવાન દેતા હોય. બોલ ભક્ત, તું કે એ તને દઈ દઉં, બધું જ તારે માટે સુલભ છે. હે, તોય પણ ભગત એ ના લે અને કેવળ ભગવાનની દિવ્ય મૂર્તિના આનંદમાં રે, ત્યારે જ એને ભગવાનનો જેમ છે મહિમા જાણ્યો કહેવાય. ત્યાં સુધી તો બસ વાંચ્યું છે ને સાંભળ્યું છે. મહિમા ઉતારવાની કોશિશ થઈ રહી છે. આવું છે. ભગવાન તો એવા છે ને, એને કાંઈ પડી નથી. તમારે જે જોતું હોય દઈ દે. ઈશ્વર પણ જોતું હોય, ભગવાન પણ જોતું હોય, લાખોનું નેતૃત્વ જોતું હોય, બ્રહ્માંડાધિપતિ પણ જોતું હોય તો કે લઈ જાઓ. પરમાત્માને મને બધું કચરા જેવું છે. ભગવાનને એક વાત જ મૂંઝવણી થાય છે કે મારો દીકરો કંઈક મને માગે નહીં. ભલે ભક્તિ કરે, સત્સંગ કરે, સેવા કરે, હળિયું દે, આગેવાન થાય, મોટો થાય, દાન દે, આમ તેમ ફલાણું ઢીકળું બધામાં પોતાનો અપાડે, કાંઈ વાંધો નહીં મહારાજ કે. ભલે એનો કોઈ વાંધો જ નથી ઠાકોરજી. ઠાકોરજીને વાંધો ત્યારે આવે જ્યારે તમે એનું દીધેલું આવું બધું કાંઈ ન લો અને એને વળગવા માંડો ને તારે એ બીવે કે હવે આ મારો બેટો મને પકડશે. એટલે સમજાણો, એને હાથમાં ન થવું, ગમે તે દઈ નીકળી જવું. અને આજ દિવસ સુધી એ સફળ થયા છે, ગમે તે આપણને આપી નીકળી ગયા છે. બોલો, હવે આપણે સફળ થવું. નિપુણ પીરસનારો હોય તો મારા દીકરાનું બચાય નહીં. કેમ જે માય રાગ છે ને, એટલે લેવાય જવાય. એક તો ખરેખર જલેબી ભાવતી હોય ને, ઓલો સામે લઈને ઉભો રહે થોડીક થોડીક એમ ન થાય, ભલા પણ અમારા ભાવ તો જો. અરે તમે પછી ક્યારે મળો ને ક્યારે, અરે થોડીક હારો તારે તમારો આગ્રહ છે તારે, હું મારે જ કઈ ઈચ્છા નથી લે. અરે તારી ભલી થાય. ઠાકોરજી હશે બહુ, હા તારે કઈ ઈચ્છા નથી, બધી ઈચ્છા અમારે છે. રવા દે, બોલો. હે મુક્તાત્માઓ, ઠાકોરજીને આપણે આમ છે, શું કરીશું? ભગવાન શિવાયનું જે મળે લેલે જ કરવું છે ને. તમારો શું મત છે? આ તો આવી વાત વળી મને અટાણમાં હુજી ગઈ. સવારનો જાગ્યો ટાણનો વિચારું છું તો તમારી આગળ આવીને કહેવાય ગઈ. બાકી મને ખબર નથી આ તમારા કામની છે કે નથી કામની, તમારા અંગની છે કે આ વળી કોકના અંગની છે. આવી ગઈ તે ઠાલવી નાખી. આમ જો કે કરાય નહીં, આપણે અહીંયા જે ભર્યું હોય બધું ઠાલવી ન દેવાય, પણ કરી નહીં ગયું કામ. હલો હે મહારાજો, કોને હવે? ખરેખર તમે ભગવાનને બહુ વાલા છો એટલે અમે તમને પૂછપૂછ કરીએ છીએ. એટલે બે માંથી એક વાનું મળે, કા મળે ભગવાનનો આનંદ અને કા મળે ભગવાન શિવાયનો આનંદ. બોલો કયો જોઈએ છે? જ્યાં સુધી ભગવાનનો આનંદ આપણા દિલમાં ખરેખરો ગમતો ને રૂચતો ન હોય ત્યાં સુધી બીજો આનંદ ભગવાન ભી મારીને વળગાડે તાર લેવાઈ જાય ને ભોગવાઈ જાય અને ભગવાન દાંત કાઢીને વૈયા જાય. કેમ? આવું તો અનંત જન્મથી થતું આવ્યું છે, ક્યાં નવું છે? આ જન્મે કાંઈક હવે આપણે જરાક જાગ્યા છીએ, એમ આંખ ઉઘડી છે કે આવું બધું હાલે છે, ઠાકોરજી બધો કેલ કરે છે, એની વળી કૃપા તે વળી આ વાત સમજાય ને પકડાય. બાકી તો તમે બધે જોજો ને, લોકો કોને સફળતા કહે છે એ તો જોજો. બોલો, કોઈ હરિભગતને પૂછો, બાપા સુખી? સુખી હો સ્વામી, ભગવાનની તમારી કૃપાથી ચાર છોકરા છે, છોકરાને ઘરે વહુ ને એ ટાબરી આ ખોળામાં રમેશ મહારાજ. લ્યો આ સત્સંગનું ફળ, બધે આવું છે. હવે એમની ક્યાં વાત કરો છો? આપણા કોકને પૂછો, કેમ મજામાં સ્વામી, મજામાં હો? હનુમાનજીને એક તેલનો ડબ્બો ચડાવ્યો, વિદેશના વિઝા મળી ગયા સ્વામી. અને વાતચીત આલે છે ને, એક મંદિરની માનતા એ મળી જાય. ને મને કદાચ આ ફક્ત ટ્રસ્ટીમાં વળી ટિકિટ મળે ખરી. એટલે હવે કરો વાત, આવું બધું છે. અને હરિભગત એમાં કહું જોઈજો, સ્વામી તમારી કૃપા થાય આ ફેરે મારા ચૂંટણી રહેવું છો, કોને રસોઈ આપું પણ આપણું જોજો ભૂલતા નહીં. ખૂબ એવું બધું આમ હાલે. એટલે નિષ્કળાન સ્વામીએ કહ્યું કે ભક્ત થાવ રે ભગવાનનું છે જો કઠણ કામ, સુખ સર્વે સંસારના કરવા જોઈએ હરામ. દેહ ગેહ દારા દામમાંથી સુખ આવે એવું ભૂલે ન પડે ભાન, ત્યારે ભગત થવાય. બહુ મને તો અઘરું લાગે છે. તમે તમારું જાણો, બાકી છે અઘરું. એ તો આમ મોટી મોટી હોશિયારી કરીએ પણ પરીક્ષા આવે ને જયારે હાથમાં પેપર આવે ને તે પરીક્ષો વળે. અરે પૂર્વ તૈયારી થઈ ન હોય ને કાંઈ મારા દીકરાનો એકેય ઉત્તર આવડે નહીં તો એ બધા તો ફટાફટ લખવા માંડ્યા હોય ને આપણે છે તો મુજારો થયો હોય ખરેખરો. શું કહો છો? અને જે અંદર આવ્યા જ નથી પરીક્ષા દેવા એ તો બહાર બગીચામાં બેઠા ખમણ ને ડુંગળી ખાતા હોય, એને તો કાં કાંઈ છે જ. જે હરિભગત નથી જ થયા એને તો વળી પરીક્ષા છે નહીં, બોલો. અને જે અમથે અમથે આવ્યા હોય ખાલી ફ્રેન્ડ તરીકે, હા એ તો બધા સ્કૂલના મેદાનમાં આડાવાળા પરબેન બીજન પાણી પીને નાસ્તા પાણી કરે મજા કરે, એને હું એમાં શિબિરમાં અમથે અમથે આવ્યા હોય ઓરે હોય ને હારે હારે એ તો આ માટા દે અને જે આપણે દઈએ એ ખાય બાદશાહી કરે, એનાથી સત્સંગનું ફળ. બીજું કયું? પ્રત્યક્ષ. બાકી જેને ભગવાનના આનંદને યુગ યુગ માણવો છે એને આ બધી વાત ઘી જેવી છે ભાઈ. ખરેખર યાદ રાખવા જેવી, કોઈ દી ભૂલવા જેવી નહીં હો. અને સકામ ભગતને તો કોઈ દિવસ ભગવાન મળતા નથી. સકામને પરમાત્મા ક્યાંય રે યુગો જાય તોય મળતા નથી. નિષ્કામ ભક્તને જ ભગવાન મળે છે, આટલી વાત ધ્યાનમાં લીજો. આ શિબિર પરમાત્માના દિવ્ય એકાંતિક ભક્તોનું નિર્માણ કરનારી હોય, ભગવાનના સાચા ભક્તોનું ઘડતર કરનારી હોય, જેમ છે એમ વાત કરવી જરૂરી છે. નિષ્કામ ભક્ત જ નારાયણને પામે છે. નિષ્કામ માણસ નારાયણ રૂપ છે. પરચો ઈચ્છે એને પામર જાણવો. આ ભગવાને બનાવેલું જગત જ એક પરચો જ છે, બીજા કોઈ પરચાની જરૂર નથી. અહીં તમે જે કાંઈ ભાળો છો ને એ બધો પરચો છે સમગ્ર દુનિયામાં. કઈ વસ્તુ પરચો નથી, બસ એના કરતા મહારાજને સ્વીકારી લ્યો એટલે સીધું ભગવાનમાં હેત થઈ જાય. આપણને કેળું ભાળીને એમ થાય છે કે આહા હા શું કેળું ગળ્યું, પણ કોઈ દી એમ નથી થતું કે જેણે કેળામાં એટલું ગળપણ મૂક્યું છે એ કેળું બનાવનારો કેટલો ગળ્યો હશે, કેવું બનાવનારો કેટલો ગળ્યો હશે. આમ કોઈ દિવસ ઊંડી દ્રષ્ટિ ન જાતી, ભગવાન સુધી વિચારો પહોંચતા જ નથી. સમગ્ર સૃષ્ટિમાં પરમાત્મા રહ્યા છે, કોઈ અણુ જેટલી જગા ખાલી નથી. બધું એને આધારે એની સત્તાથી જ બધું સત્તાયમાન છે. છતાંય પણ એની જે આ બધી માયા છે ત્યાં જ મન અટકે છે. જરાક ઊંડા જાય તો બધું ચલાવનાર ઉપજાવનાર સ્થિર રાખનાર સંહાર કરનાર એ એક જ બેઠો છે. ત્યાં મારીને તમારી દ્રષ્ટિ નથી પહોંચતી. ભગવાન નથી દેખાતા, નથી પકડાતા, નથી અનુભવાતા, અને નરી માયા દેખાય છે, પકડાય છે, અનુભવાય છે, અને માયામાં અહમ મમત્વ આપણું ભરાણું છે, તે બસ એની એ જ ધૂન રહેશ. એમાં ભગવાન તો ભૂલાયેલા જ રહેશ. આ તો શિબિરને આવું વાતાવરણ છે, થોડા ઘણા સાંભળેશ, બાકી તો જુઓ ને. આપણને બીજા બધા કહે છે કે તમે બહુ મોટા ભગતરાજ છો, હે, પણ હવારમાં નાહી ધોઈને પૂજા ખોલીને જ્યાં બેસી છે ને તે ખબર પડે છે કે ભગતરાજ કેટલાક છીએ. ઠાકોરજી ધડાધડ ધડાધડ હવારના વાતાવરણમાં આપણી ખામીઓના મોટા લિસ્ટ કાઢ નાખે ને, ફેક્સ નીકળે એમ, ત્યારે ખબર પડે કે લ્યો સાંભળો લ્યો. એ હવારમાં ઘડીક એવું લાગે આપણે હજી સુધરવાની જરૂર છે ને ખામીઓ ગણીશ, પણ પૂજા પાઠ કરીને જેવા બાઈ નીકળીને બધા મળ્યા ને ત્યાં એમ લાગે હું જ કઈક છું. લ્યો પતી ગયો ધંધા પાણી, માણસોને મુલાકાત ના તે ને, એટલે બધું ભૂલી જાય કે આપણે કેટલી ખામીઓ હવારે પૂજામાં માનસીમાં ઠાકોરજીએ બતાવી હતી, બધું વિસરાઈ જાય. હા આમ થાય છે, વર્ષોથી આ ચક્કર હાલે છે. એક લેખ લખ્યો છે મેં, શું છે એનું હેડિંગ લે, હા, સવાર જેવી સાંજ હોતી નથી, એ લેખનું નામ છે. હું સવાર જેવી સાંજ હોતી નથી, આ તો ખાલી કહેવાનો અર્થ એ છે સવારે આપણે હોય એવા સાંજે હોતા નથી. વાંચ્યો તો ખરા, મજા આવશે, મેગેઝિનમાં છપાશે બે ભાગમાં. હાવ નવીન પ્રકારની વાત છે એ લેખમાં. અમે આટલી વાતો કરી છે એની પાછળ અમારે એક લાલચ છે, તમે કયો તો બારી કાઢી બરોબર. અમે તો તમારા બધા એની જો સેવા કરી છે, અને એમ કહેવાય છે કે કોઈ આપણને કથા વાર્તા ભગવાનના ગુણ સંભળાવે તો મફત ન સંભળાય, આપણે એને કંઈક આપવું જોઈએ. તો તમને કહું, મારે જો પૈસો જોતો નથી, માન મોટપ કે પૂજા પ્રતિષ્ઠા મારે નથી જોતી. તમે એક કામ કરો, હું માગું મને દો, કન્ફર્મ જહાં તક મેરી આવાજ પહોંચતી હૈ તહાં તક હમ યે માંગતે હૈ. પહેલા હાકે નાખો ગુરુદેવ, હાચું કાંઈ તમને મૂંઝવણી થાય એવું મારે કંઈ માગવું નથી, પણ મારે તો એટલું જ કહેવું છે કે તમે ઓલા નિપુણ પીરસનારાને કહો કે તમે ગમે એવી ચાલાકીથી પીરસો, સમજાણું, તોય અમારા ગુરુજી તમારી ચાલાકીમાં આવી ન જાય અને એક તમારા જ આનંદમાં રહે એટલું કરી દો. હે ઠાકોરજી, એટલી પ્રાર્થના માંગુ છું ભગવાનને, કરો કરજો. જે ભગવાનને સાચા હૃદયથી ભીંસીને પ્રાર્થના કરે એણે અમારું ઋણ અદા કર્યું ગણાય છે, અને અમે જે જે કથા કરી છે એને કામ લાગશે, અને જે હરખી ભી મારીને અમારા વતી ઠાકોરજીને પ્રાર્થના નહીં કરે એને અમારી કથા કામ નહીં લાગે. જો ભાઈ અમે તો બે વાતે કહી તો એમ જ હોય ને, એ નિપુણ પીરસનારા ગમે એમ ભી મારે ચાલાકી કરે નાખી જાય તોય આપણે એના આનંદ સિવાય ક્યાંય ન બંધાય, ન લેવાય, કોઈ વસ્તુ ગમે એમ દે તો એના સિવાયની ગ્રહણ જ ન કરીએ, પકડીએ જ નહીં, ખાલી હાલ્યા જ જાય. એ દુનિયા આને જાને કા પુલ હે, બસ ખરી પ્રાર્થના એવું. આમ થોડી પ્રાર્થના કરાય, આમ હાથ રાખીને કરાય, આમ હાથ રાખીને કરો, હાથ જોડીને હરખા હાથ જોડીને કરો બરોબર ને. આપણને એના સિવાય કાંઈ ગમે જ નહીં એવા ભગવાન બનાવી દે, બસ એ ગમે એમ ભી મારીને એના સિવાયનું દે દે કરે ને તોય હું કાંઈ એના સિવાયનું લવ જ નહીં, એવી ભગવાનની ભક્તિ, નિષ્ઠા, પ્રેમ, મહિમા મને ઠાકોરજી દઈ દે ને, એ હું તમારા બધા પાસે પ્રાર્થના કરાવું છું. આ આપણી કથા જે કરી એનું મહેનતાણું આપણે માગ્યું. કેમ માધમાવો? જો બાપા, તમારી કાંઈ પણ અમારાથી સેવા થઈ હોય તો બાપાને કહો, હું કે છે એના સિવાયનું હું કાંઈ ગ્રહણ જ ન કરું એવો મન બનાવી દે. બરાબર, ગમે એટલી ભી આવે નહીં, પણ એના સિવાયનું કાંઈ જોઈ જ નહીં. ન દેશો એમ નહીં, એ ભલે જ દે, ન આપણે લઈ એમ કરવાનું છે. એમનો ધર્મ છે. પીરસનારાને તો આગ્રહ કરવો જોઈએ, દેવું જોઈએ. બરાબર છે, એ ગમે એમ પીરસે તો હું લવ જ નહીં, એવી મારી માથે એની કૃપા થાય ને ત્યારે એનો મહિમા જેમ છે એમ મને સમજાણો કહેવાય, અને તમને એમ થાય ત્યારે તમને સમજાણો કહેવાય. હે વાલા ભક્તો, શું જોઈએ છે એ તો કહો, માત્ર પરમાત્માનું સુખ જ જોઈએ છે કે બીજા સુખ જોઈએ છે? વાંધો એ આવે છે કે અંધારું ને અંજવાળું ભેગા નથી રહેતા, એટલે બે માંથી એક પસંદ કરવું પડે છે. મેં નતું કીધું એકવાર, ચિત્ત કી વૃત્તિ એક હે ઠીક લગે વહા લગાવ, યા તો હરિ કી ભક્તિ કરો યા તો વિષય કમાવો, બે માંથી એક થાય. જોવાનું અક્ષરધામના મુક્તો છે એ ક્યાં મહારાજ સિવાય કાંઈ બીજું ભોગવે છે તારે? અને આઈ જે બધા બીજું ભોગવ ભોગવ કરે છે એને ક્યાં મહારાજનું સુખ ભોગવવા મળે છે? સોણામાં નથી મળતું. માટે બે માંથી એકની તમે પસંદગી કરી લો, અને એ પ્રમાણે એને મેળવવા માટે સાવધાન થઈને જો તમે પ્રયત્ન કરો, ભગવાનને પ્રાર્થના કરો, ઉપાસના કરો, તો તમને મરતા પહેલા કદાચ સફળતા મળી જાય, બીજો જન્મ ન લેવો પડે. હે, જો આમ સાવધાન થઈને આપણે ભગવાન સિવાયનું બીજું છોડતા રહીએ, ભોગવા ન કરી, લીધ્યા ન કરી, ગ્રહણ ન કરી, અને ભગવાનને જ પ્રાર્થના કરતા રહી, તો મહારાજ કદાચ રાજી થઈ જાય અને પોતાનું સ્વરૂપ આપણને દાનમાં દઈ દે. દેજો દાન દાસ ને રે લોલ. જો એ જે કાલ વંદુના પદમાં છેલ્લે કડી આવી હતી ને, દેજો દાન દાસ ને રે લોલ. દાસને દાન દેવાનું ભગવાનને. કોનું? પોતાનું. પ્રભુ આપણને પોતાનું દાન દે છે, પણ એના પહેલા આપણે આપણું ભગવાનને દાન દેવું પડશે. બરોબર ને? આપણે પરમાત્માને સમર્પિત થવું પડશે, ટોટલી ખુદ કો અર્પણ કરના પડેગા. આપણે શું કરીએ છીએ? આપણા સિવાયની વસ્તુ ભગવાનને દે દે કરીએ છીએ. પ્રભુ આ કપડાન, આ વાઘાન, આ ઘરેણાન, આ રસોઈ ને, આ લાડવાન, આ બદામ ને, આ પિસ્તાન, સમજાણો, આ બધું લ્યો ભગવાન. આ રૂપિયા ભગવાન કે મારા બેટા, બધું દે દે કરે છે, તું તને કેમ નથી દેતો? તારા સિવાયનું મને દે દે કરે છે, મારે કોઈનું કામ નથી. તું તારી જાત મને અર્પણ કરે, તારો આત્મા મને દઈ દે તો ભળવીર માનો. ભગવાનને એમ થાય છે આપણી હારે ડખો થાય છે, અને આપણે ભગવાન હારે ડખો થાય છે, તે હું ભગવાને આપણને બીજું દે દે કરે છે, કપડા ને, વાઘા ને, ખાવાનું, રસોઈ ને, જમીન ને, રૂપિયા ને, તે ભગતને ડખો થાય છે કે આ બધું દે દે કરે છે, તું તારું દાન કેમ નથી દેતો? એમ હામ હામી ડખો છે, સમજાણું. પણ એ ક્યાંક જ છે, બાકી તો સમાધાન છે. ભગવાન અને ભગત ને સુમેળ છે. તે કેવો સુમેળ છે ખબર છે? કે જો પ્રભુ તમને આ મેં આટલા રૂપિયા આપ્યા એના 10 ગણા દેજો. ઠાકોરજી કે વાંધો નથી, હવે એ તો મારો નિયમ જ છે કે તમે મારે અર્ધે કાંઈ પણ આપો એથી 10 ગણું હું વધારે હું આપીશ પાછું. આ ધરતીમાં 1 દાણો નાખો તે 1000 દાણા પાછા આપે છે. બોલો તો હું તો પરમાત્મા છું, મારી ઉદારતાની તો શી વાત. પણ દેખો તુમકો મેં નહીં મિલુંગા, કોઈ વાત નહીં, તુમ્હારી જરૂરી નહીં, બસ અમને તો આ લોકોમાં કઈ દુઃખ ન મળે, અમારી આબરૂ હચવાય, વટબંધ કુટુંબમાં સમાજમાં સત્સંગમાં ભાઈડા થઈને રહી, આપણા વખાણ થાય ને હવને વાલા લાગી, હરખા ઉતારા પાણી હાર પાન માન સન્માનમાં આપણું નામ આવે, અને ગમે ત્યાં મોટા ધામમાં જાય ત્યાં મોટા મોટા આપણને જરા એમ કે એમ સોન બધા ભાળે, બસ પતી ગયું, ફોટો વિડીયો ઉતરી જાય એટલે પૂરું. બાકી પ્રભુ તમે તમારા ધામમાં શાંતિથી બેહો, હું તમને ડિસ્ટર્બ કરવા માંગતો જ નથી. લ્યો બોલો, આવા ભગતના તમે તમારા ટ્રેક્ટરો નહીં ટ્રેનો ભરી લ્યો, અને જરાક ઊંડું વિચારશો ને તો તમને એમ જ લાગશે હું એવો જ છું ટ્રેનમાં બેહુ એવું. જોવો ને જોવો, તમે તમને જોઈ જોવો ને તરત ખબર પડશે. માયની હું ઈચ્છા છે એ ખબર પડે, સંકલ્પો થાય ને એટલે ખબર પડે. બાકી આપણે આપણા સંકલ્પોને સાંભળીએ નહીં, આપણી જાતને સાંભળીએ નહીં, અને મારી ઠોકીને ઉપરથી પરાઈના ભગત હારા રહી તો એ દગો આપણને જ વહમો પડે, પડખેવાળાને કાંઈ ન થાય. સમજાણો, આ તો આંતરિક અભ્યાસની વાતો છે, આ તો અંતરકજિયાના ખેલ કહું છું. આપણે જે કાંઈ ભજન ભક્તિ કરીને ભગવાન મેળવવા છે એવું સમજ્યા છીએ ને, એ તો ઉપર ઉપર જરાક 4 આંગળ જ પડ્યું છે ભગવાન મેળવવાનું. બાકી પાતાળ સુધી અંદર બીજું મેળવવાના જ થર જામેલા છે, એની ક્યાં ખબર છે. આ તો હમણાં અહીંયા સત્સંગમાં છીએ અને અહીંયા આ દિવ્યાનંદનો વરસાદ વરસે છે, તે થોડુંક આટલું પડ્યું છે. અહીંથી બધા ઘેરે વ્યવહારે જશો એટલે અહીંનું પલ્લેલું હુકાઈ જાય, એટલે લાગટ પછી જગતને સંસારને ભોગને માનને મોટપ એના જ બધા વાવાઝોડા શરૂ. પછી વળી ભગવાન મેળવવા છે ને ભગવાનના સુખમાં જવું છે ને એ બધું ક્યાંય ભૂલાઈ જાય. જોજો તો ખરા, પછી કહેતા નહીં કે તમે કીધું નહોતું. આ છે શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિર તીર્થધામ કુંડળમાં 15મી. આ કોઈ કથા નથી, પારાયણ નથી, સમયો નથી, ઉત્સવ નથી, નથી ઠાકર થાળી. આ સ્વામિનારાયણ સત્સંગ શિબિર છે, જેને છાવણી કહીએ, ભગવાનને જ પામવાની વાતો અને ઊંડું ઊંડું ખોળીને પોતાની ખામીઓ ટાળવાની વાતો અને બધી જ વૃત્તિઓ કેવળ ભગવાનમાં વાળવાની વાતો, એનું નામ સ્વામિનારાયણ સત્સંગ શિબિર. બેઠા બેઠા અભ્યાસ જ કરવાનો છે, ભગવાનમાં જ વળગવું છે, પછી ક્યાં વાત રહી. આ ભાઈ બીજનું પ્રવચન, ભાઈ ભાઈ કામ લાગે, આજ નહીં તો કાલ કામ લાગશે, લાગશે ખરું. વાલા ભક્તો, હવે છે ને થોડુંક અનુષ્ઠાન કીર્તનના માધ્યમે કરી લઈએ. તમે હરખી પ્રાર્થના બધા કરી છે ને ઠાકોરજીને, મને જરૂર શ્રદ્ધા છે કે આટલા સંતો ભક્તો ને ઇન્ટરનેટમાં કે ફોનમાં કથા સાંભળનારા એકાંતિક મુક્તો જો સામૂહિક મારા વાલાને પ્રાર્થના કરે તો મારો વાલો સાંભળે. અને જો એ ન સાંભળો તો તમે પ્રાર્થનામાં કઈ દિલ દગડાઈ કરી છે એમ હું માનીશ. હરખી દિલથી પ્રાર્થના નથી કરી, સમજાણું? એ ગમે એમ દે તોય હું ન લઉં એવો ભગવાનનો મહિમા, એવું ભગવાનનું જ્ઞાન, એવી પરમાત્માની નિષ્ઠા મને થઈ જાય. બસ એવી જ પ્રાર્થના ઠાકોરજીને કરીને તમે મને એટલું કરાવી દો ને, બધાને શરણે હું તો આવ્યો છું. વાલા ભક્તો, કાલે આપણે ભગવત સ્વરૂપ નિરૂપક જ્ઞાનત્વ નામનો એક ભગવાનનો ગુણ આપણે વિવરણ કર્યો. ટૂંકું, ભગવાન કયું દ્રવ્ય છે? તો કેવળ જ્ઞાન દ્રવ્ય છે. જેમ ઘડો તે મૃત્તિકા દ્રવ્ય છે, વસ્ત્ર તે તંતુ દ્રવ્ય છે, એમ પરમાત્મા જ્ઞાન દ્રવ્ય છે. આવું સમજો. અને જ્ઞાનની મૂર્તિમાંથી દિવ્ય જ્ઞાન દસેય દિશાઓમાં રેલાઈ રહ્યું છે. એમ સમજવું. હવે ભગવાનનો સત્યત્વ નામનો સ્વરૂપ નિરૂપક ધર્મ આપણે જોવો છે. હવે એવો પ્રશ્ન થાય છે કે ચૈતન્ય દ્રવ્ય રૂપ પરમાત્માને આપણે ક્યારથી સમજવા, એ ભગવાન છે ક્યારથી અને ક્યાં સુધી રહેશે, અને તેવી બીજી તેમની શું શું વિશેષતા છે, એ ભગવાન ક્યારથી છે, ક્યાં સુધી રહેશે, અને એવી એ પરમાત્માની બીજી શું શું વિશેષતા છે. તો તૈત્તિરીય ઉપનિષદમાં સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, આમ એક શ્રુતિ છે, જ્ઞાન સ્વરૂપ તથા જ્ઞાનવાન એવા પરમ બ્રહ્મ પરમાત્મા અનંત છે, સત્ય છે અને અનંત છે. જ્ઞાન સ્વરૂપ તથા જ્ઞાનવાન એવા પરબ્રહ્મ પરમાત્મા સત્ય છે અને અનંત છે. હવે સવાલ એ ઊભો થાય છે, સત્ય એટલે શું? પછી સવાલ એ ઊભો થાય છે, અનંત એટલે શું? સત્ય કોને કહેવાય? ત્રિકાલા બાધિત સ્વરૂપત્વમ સત્યત્વમ, એક એનું લક્ષણ. બીજું લક્ષણ, નિરૂપાધિક સત્તા યોગી સત્યમ. સત્ય કોને કહેવાય? કો જેના હોવામાં, એટલે કે જેના અસ્તિત્વમાં ભૂત ભવિષ્ય એવી ઉપાધિ અર્થાત વિશેષણ વાપરવું જ ન પડે એવા પદાર્થને સત્ય કહેવાય. અર્થાત જે હતા હતા હતા, છે છે છે, રહેશે રહેશે રહેશે, એના માટે તમારાથી ભૂત કે ભવિષ્ય શબ્દ ન વાપરી શકાય. ગમે એટલા તમે ભૂતકાળમાં જાઓ, એવો કોઈ ભૂતકાળ નથી કે જેમાં પ્રભુ નહોતા, એવો કોઈ ભવિષ્યકાળ આવવાનો નથી કે જેમાં પ્રભુ નહીં હોય. ત્રિકાલા બાધિત સ્વરૂપત્વમ સત્યત્વમ. निरुपाधिक सत्ता योगी, यानी कोई उपाधि विशेषण लागू न पड़े भूत के भविष्य, एम गोपाल स्वामी व्याख्या करी छे। कालत्रयेपि एक रूपम अविकारी अविनाशी इति यावत्। हवे आनो अर्थ एवो थयो कि त्रयने कालमां भगवान एक रूपे अविकारी अविनाशी रहे छे। त्रयने कालमां गम्मे एटला भूतकाळमां जाओ भगवान जेवा छे एवा ने एवा ज रहे छे। गम्मे एटला भविष्यकाळमां जाओ તોય ભગવાન જેવા છે એવા ને એવા એક રૂપે છે, એમાં કોઈ વિકાર થતો નથી, કાળકૃત એટલે એ પરમાત્મા કાળથી પર છે। જ્યારે આપણામાં એવું સંભવતું નથી, આપણો 10-15 વર્ષ પહેલાનો ફોટો જોઈએ, અત્યારનો જોઈએ, આપણામાં તો હર ક્ષણ ફેરફાર છે, વિકાર છે। આ જગતની વસ્તુઓમાં પણ એકનું એક રૂપ જણાતું નથી, તમને ગમે એટલી નક્કર વસ્તુ જણાતી હોય તો પણ એમાં વિકાર છે, બહુ સ્લોલી હોય ખબર ન પડે, પણ પૃથ્વી જળ તેજ વાયુ આકાશ બધામાં વિકાર છે, જ્યારે પરમાત્મા એક રૂપે જ રહે છે એમાં કોઈ પણ પ્રકારનો વિકાર થતો નથી, એને કહેવાય સત્ય। એ રીતના સત્ય જેમ એના સ્વરૂપમાં કોઈ વિકાર નથી, એમ જ એ પરમાત્માના સ્વભાવમાં પણ કોઈ કાળે વિકાર થતો જ નથી, વિકાર એમને સ્પર્શતો જ નથી, એવા અનાદિ તથા અંતિમ સત્ય એકમાત્ર ભગવાન છે। એટલે ઉપનિષદમાં પ્રાર્થના આવે છે, અસતો મા સદગમય, અસત્યમાંથી અમને હે પરમાત્મા તું સત્ય તરફ લઈ જા, તારા તરફ લઈ જા। આ જગત આટલું સારું રૂપકડું હારું બધી રીતે આપણને લાગતું હોય, પણ કાળથી વિકાર વાળું આ જગત જેવું છે એવું કદી રહેતું નથી, કંઈ આ ટકતું નથી, અને પરમાત્મા ટળતા નથી। તમે મળ્યા તો પછી કદી ટળતા નથી, અને જગતના સુખ કદી ટકતા નથી। આપણે જ સમજીને નક્કી કરવાનું રહ્યું કે જે ટળી જાય છે એને મેળવીને ખુશ રહેવું છે, કે યુગોના યુગો જાતા પણ જે ટળતા નથી એવા પરમાત્માને મળીને સુખી થવું છે। બહુ જાજા સુખનો લોભ જેના દિલમાં હોય એવા મહાલોભિયા જ ભગવાનને પામે છે, અલ્પલોભી માણસને તો આ લોકના કે થોડાક વિશેષ પરલોકના સુખ મળે એટલે આત્મસંતોષ થઈ જાય, એટલે તેઓ ત્યાં અટકી પડે છે, ભરાઈ જાય છે, ત્યાં એટલું તો બહુ 10-15 યુગ સુધી તો આ કઈ ખૂટે એમ નથી, માટે બહુ થઈ ગયું, એટલે એને મહાલોભિયા ન કહેવાય, એ થોડા સંતોષી છે, કારણ કે નાશવંત થોડું લાંબુ ટકનારું સુખ પણ મેળવીને સંતોષ અનુભવી ચૂક્યા, સંતોષ, અને મહા આનંદ યુગો યુગનો મેળવવાનો એને મહાલોભ ન રહ્યો, એટલે એ ભગવાનને ન પામે। ભગવાનને પામવા માટે મહાલોભિયા થવું પડે, છૂટક્યો જ નહીં, છૂટક્યો જ નહીં, ત્યાં સંતોષ હાલે જ નહીં। જો ને આ જગતમાં જે બહુ સંતોષી માણસ છે એ કઈ અબજોપતિ ન થાય, એ તો મહા ચિંગું બને ને, હોઈના પૈસા દેવામાં સમજે જ નહીં, બધાના બે બે 5-5 વર્ષ મોડા દે ડબલ થઈ જાય, પછી એવડો એ જ તમારે કરોડોપતિ થાય, તમે જોજો રૂપિયાવાળાની બધાની રીત એની પાસે હોય છો, પણ બે બે વર્ષ ને ત્રણ ત્રણ પાંચ પાંચ વર્ષ મોડા દેવાની એની સિસ્ટમ જ. પૈસાવાળાને જપ્ટે ચડ્યા એટલે સમજી જવાનું, બીજો માણસ તરત દઈ દે બિચારો, હાનની હવાર ન કરે, બોલો ફટાફટ પતાવી દે, પેમેન્ટ ચૂકવી જ દે. અને પૈસાવાળા તમારે એ પાછા મને સાંભળી જાય ને તો આખી સભા બગડી જાય, ઓકે આખું ફરી જાય, હું કંટ્રોલમાં આવી ગયો, સજાગ થઈ ગયો, મને આમ જામી તો ગઈ પણ પછી. પણ આપણે એમાં નથી જવું, કેમ છે અહીં કોઈ છે નહીં, હું નકામી ઉપાધિ કરી. પ્રભુ પામવાની ભૂખ હોય તો કાંઈ વાંધો નથી, સત્સંગ સેવક કે સહજાનંદ પ્રદીપમાં જાહેરાત આવી નથી કે હળી કાઢીને ઘર સમજીને પૂગ્યા નથી. એમાં વળી ઈ હેનું કે મને ભેશલ આમંત્રણ કાર્ડને કંકોત્રીને ફોન આવે તારે મારે પધારવું, અને એમ પધાર્યા હોય એ ખાલી બકાડવા જ આવ્યા હોય કે હવે હું તમારો બહુ આગ્રહ હતો પછી હું આવ્યો તમારું કલ્યાણ કરવા. આપણે કાંઈ એની પાસે કલ્યાણ જોતું નથી. એટલે આવું છે, ઘણા વળી એમ માને છો કે જો ને સ્વામીની પાસેથી હારા હારા મોટા મોટા હરિભક્તો કેટલા હવે દૂર થઈ ગયા, ઓલે આઘાવી ગયા, ઓલે આઘાવી ગયા. સ્વામીએ કંઈક સમજવું જોઈએ, એટલે સ્વામી લબડતા લબડતા એની પાસે જાય એમ એ આઘા વ્યા ગયા છે કે અમે આઘા કર્યા છે એ તો અહીં આવીને પૂછ, એ વ્યા નથી ગયા. એ બધા મારે રાખવા હોય તો સુખે અહીં બેઠા હોય, ને એમાં હું બીજું કરવાનું, જરાક હાચવી લેવાના, જરાક જ બીજું કાંઈ વધારે કરવાનું ન હોય. ત્યાં હવને લીલા લહેર હોય, બીજું શું હોય એમાં. પણ ખબર નહીં, બહુ નથી ફાવતું મને એ આઘારે, એમાં હું ખુશ. અને તમે પ્રભુને પ્રાર્થના કરજો કે આવા બધા અમારા ગુરુથી સસો ગાવ શેટા રે. તમે મહેરબાની કરીને એને મારી નજીક લાવવાની કોશિશ કરશો નહીં, મારે એનું એકનું કલ્યાણ ભૂલ્યાય કરવું નથી. હું તમને પગે લાગીને કહું છું, મારે તો આટલા સંતો છે, આટલા ભક્તોના તમે બેઠા ગયા, બધા બહુ થઈ ગયા, આટલા ને તો હું માંડ ઘડી એકી છે. એવા બધાના કલ્યાણ કરવાનું તો બહુ મોટા પુરુષનું કામ છે, એ લઠ્ઠા મારાથી ઘડાય નહીં. હું તો એની આગળ મચ્છરિયું ન ગણાવી, બધા ગાંગડા છે ગહાય નહીં, બહુ સખત માલ. આપણે એવા કારીગર જ નહીં કે એ સખત માલને આપણે પેલ પાડી શકીએ. માટે આ તમે પોચા પોચા છો એમાં આપણે રમીને મજા મજા, પ્રભુ બચાવે એનાથી તો આપણને. વાલા ભક્તો, ત્રણેય કાળમાં અખંડ રહેતા એવા ભગવાનને જ મેળવવા છે, માટે મહાલોભિયા થવું, થોડા ઘણા કાળના આનંદમાં ફસાઈ જવું નહીં. જેમ રૂપિયાવાળા થોડા ઘણા રૂપિયામાં કદી સંતોષ પામતા નથી, કોકના થોડા ઘણા પડાવી લે ને એમાં એને કોઈ દી સંતોષ ન થાય, ઓલાને તળિયા જ અટક કરે પછી એને જરાક એમ થાય કે આપણે હવે કાબિલ ખરા. ઓકે, એ લોકો જે મહાલોભિયા છે ધનના, વિષય વિષયના, માની માનના, ઉપસવા વાળા ઉપસવાના, એમ આપણે ભગવાનના મહાલોભિયા થવું. અને આ વાત મહારાજે કરી છે વચનામૃતમાં, કે જેને ઝાઝા સુખનો લોભ હોય ને એને આ વાત સમજાય. પંચાળાનું પહેલું, જેને ઝાઝા સુખનો લોભ હોય ને એને આ વાત સમજાય, બાકીના ને તો ન સમજાય. આપણે ઝાઝા સુખના લોભિયા થવું. હા, એ નાશવંત ધનના જો એવા પૂજારી અને લોભિયા થતા હોય તો અવિનાશી ભગવાનના આપણે એવા પૂજારીને લોભિયા થવામાં વળી શરમ શેની. પૈસા વાળાને પૈસા માટે ગમે તે કરતા શરમ નથી થતી, તો ભગતને ભગવાન માટે ગમે તે કરતા વળી શરમ શેની? બોલો, આ જગતના કામી હરામી માણસો તુચ્છ સુખ હારું ગમે તેવું કામ કરી બેહે છે, તો આપણે અખંડ અવિનાશી આનંદ માટે ગમે તે કામ શા માટે ન કરી બેસી ઉથલ પાથલ કરી નાખી? પણ જાજા સુખનો જેદી બરાબરનો ભરભડિયો જાગે અને રહેવાય નહીં, ત્યારે આપણાથી પણ ભગવાનને અર્થે ન કરવાના થઈ જાય. જોજો, એ લાગે તર થાય ને. અંતિમ સત્ય હો, ત્રણેય કાળમાં અખંડિત રહેવાપણું તેને સત્યત્વ કહેવાય. તે પરમાત્માનો બીજો અસાધારણ ધર્મ છે, પેલો જ્ઞાનત્વ અને આ સત્યત્વ. આ ગુણથી જ પરમાત્મા સ્વરૂપ તથા સ્વભાવથી વિકાર પામનારા માયા તથા જીવથી અતિ વિલક્ષણ છે. માયા તથા જીવથી પરમાત્માની વિલક્ષણતા આ ગુણથી બતાવી આવે છે. માયા છે ને, એ વિકારવાન છે, એના સ્વરૂપમાં વિકાર થાય છે, એ ખુદ આખી પરિવર્તન પામે છે. અને આત્મા માયા જેવો વિકારવાન નથી, એ આખો વિકાર નથી પામતો, પરંતુ આત્માના ધર્મભૂત જ્ઞાનમાં વિકાર થાય છે અને પોતાના નિજ સ્વરૂપમાં વિકાર નથી થતો. એટલે આત્મા જ્ઞાનમાં વિકારવાન હોવાથી અને માયા સ્વરૂપથી વિકારવાન હોવાથી એ બંને વિકારી પદાર્થોથી પરમાત્મા અલગ પડી જાય છે. જુઓ, ત્રણેય તત્વમાં માયા આખી વિકારી, આત્મા અડધો, એનું મૂળ સ્વરૂપ વિકારવાનું નહીં અને આત્માનું જ્ઞાન વિકારવાનું, અને ભગવાન ઠામું કાંઈ વિકારવાનું નહીં. ખબર પડી ગઈ? માયા હાવ વિકારી, પરમાત્મા સાવ નિર્વિકારી, અને આત્મા નિર્વિકારી અને વિકારી બે. એમ છે, માયા બિલકુલ વિકારી, વિકારી એવા વચ્ચે આપણે છીએ. હવે આપણે આપણું જે ધર્મભૂત જ્ઞાન છે એ જ્ઞાનમાં આપણે માયાના યોગે કરીને એવું માની બેઠા કે હું દેહ છું, આ જ્ઞાતિનો છું, આ મારા હગા છે, આ મારા વાલા છે, આમ છું તેમ છું, એમ આપણામાં ખોટો વિકાર આવી ગયો. એટલે આપણે દેહરૂપ, સંબંધીરૂપ, ધનરૂપ, સ્ત્રીરૂપ, વિષયરૂપ, જગતરૂપ થઈ ગયા. પરંતુ જો સાવધાન થઈને, આ દેહ હું નથી, મારી કોઈ જ્ઞાતિ નથી, મારે કોઈ સગા નથી, હું જન્મતો નથી, મરતો નથી, મારામાં કોઈ વિકાર નથી, હું તો ચિદ્ઘન જ્ઞાનરૂપ આત્મા છું અને મારે વિશે પરમાત્મા સાક્ષાત રહ્યા છે, એ સાકાર મૂર્તિ દિવ્ય ભગવાન શ્રી હરિ સાથે મારો આત્મા એ રૂપે એકાકાર વર્તે છે અને એ મહારાજ જ છે, બીજું કાંઈ નથી, બીજું કાંઈ મારે જોતું નથી, હોય તોય મારે શું કરવું? હે મહારાજ, તમે જ રહો સદા મારામાં બિરાજમાન, તમારો અખંડ દર્શન ને આનંદ રહો, એમ ભગવાનનું સ્મરણ, ભજન, ઉપાસના સમર્પિત થઈ અને મંડાઈ પડે તો આ બધી માયાનું જે કાંઈ વળગાડ છે એ નીકળી જાય અને પરમાત્મા વળગી જાય. કારણ કે આત્માના જ્ઞાનમાં માયા આવી ગઈ છે, એને બદલે ભગવાન આવી જાય, એટલે આત્મા માયારૂપ મટીને ભગવત રૂપ થઈ જાય. છે સીધું સમજીને જો ભગવાનનું ધ્યાન, ઉપાસના, રટણ, સ્મરણ ઉપાડી મૂકીએ ને તો થાય એવું છે. એ સિવાય કોઈ ઉપાય નથી. હા, ધ્યાન, ભજન, કીર્તન, વૃત્તિ રાખવી, સ્મરણ કરવું, આ જ ભગવાનને પામવાનો ઉપાય છે. દેહને તો આપણે પામ્યા જ છીએ, મૂર્તિને પામવાનું છે, નાશવંત શરીરને પામ્યા છીએ, અવિનાશી ભગવાન શ્રી હરિને પામવા માટે દેહનું અભિમાન મૂકી ભગવાનનું ધ્યાન ધરો, બસ અનુપમ ઉપાય. વચરામૃત લોયાના ચોથામાં મહારાજ એવું બોલ્યા કે તે ભગવાનનું સ્વરૂપ સર્વ કાળે સત્ય છે. વચરામૃત કાર્યાણીના સાતમાં એ ભગવાન તો ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય એ સર્વ કાળને વિશે એક રૂપે કરીને જ વિરાજમાન છે, પણ માયિક પદાર્થની પેઠે વિકારને પામતા નથી. ભગવાન ક્યારેય વિકારને પામતા નથી. વચનામૃત અંતનું 39, ભગવાનનો આકાર તથા તેના મુક્તના જે આકાર તે સર્વે સત્ય છે ને દિવ્ય છે. અંતનું 39, ભગવાન ને ભગવાનના મુક્તના આકાર સત્ય છે અને દિવ્ય છે. આ વચનામૃતના પ્રમાણો ટાંક્યા. ભગવાન સદાય નિર્વિકારી છે, ચિત અચિત બંને વિકારી છે, અને એ બંનેના વિકાર ભગવાનમાં જ થાય છે તો પણ ભગવાનમાં કોઈ વિકાર થતો નથી. જેમ આ પૃથ્વીના બધા જ વિકારો આકાશમાં થાય છે, કેમ જે પૃથ્વી આકાશમાં રહી છે, છતાં આકાશમાં કોઈ વિકાર થતો નથી, એમ જ પરમાત્માના સ્વરૂપને વિશે ચિદ ચિદ બંને પ્રકૃતિ રહી છે. લોયાનું સાતમું, તે બંને પ્રકૃતિના ટોટલી વિકારો પરમાત્માના સ્વરૂપમાં રહેતા થકા જ એમાં થાય છે, છતાંય ભગવાનના સ્વરૂપમાં કોઈ વિકાર ક્યારેય થતો નથી, સ્પર્શતો જ નથી, અડતો જ નથી આ લોકોનો વિકાર એ પરમાત્માને. એવા ભગવાન નિર્લેપ અસંગ અને નિર્વિકારી છે, અને એવા પરમાત્માનું સ્મરણ ભજન કીર્તન ધ્યાન સેવા કરે જીવ, ભગવાનને રાજી કરે, ત્યારે ભગવાન તે જીવને પોતા જેવો જ બનાવી દે છે દયાએ કરીને. આ મોટા મોટો લાભ એનો જબ્બરમાં જબ્બર લોભ રાખી, લાભનો લોભ રાખી આપણે બધા હવે ગાંઠ વાળીને મંડી પડો કે ભગવાનને જ મેળવવા છે. બીજું તો બહુ જન્મમાં મેળવ્યું, કંઈક જન્મે રાજા થયા ને કંઈક જન્મે સત્તાને ભોગને વિષયને બધું મેળ્યું ભોગ્યું, હું એમાં વળ્યું કાંઈ રહ્યું? મહેનત કરી કરીને મરી ગયા ને મેળવીને હાચવીને હલવાણાને છેવટે જુઓ ઠનઠન ગોપાળ રહ્યા, કાંઈ મળ્યું નહીં. માટે હવે તો એવા પ્રભુને મેળવવા છે કે કોઈ દિવસ ઠનઠન ગોપાળ ન થાય, કેમ જે ભગવાન મળ્યા પછી ક્યારેય ટળતા નથી અને બાકીનું મળ્યા પછી ક્યારેય રહેતું નથી. આટલી વાતને સમજીને ગાંઠ વાળવી જોઈએ, પછી ભૂલી જઈએ એમ ન હાલે. આપણા કલ્યાણની આ વાત છે, પોતે પોતાના માટે જાગવું જોઈએ, નહીતર મરતી વખતે મુજારો થાય અને હગાવાલાથી કાંઈ મુજારો નહીં ટળે. કોઈ હું તમને કરી દેવાના, બોલો. એ તો બધા મતલબી છે, બાપો બાપો કરીને તમારી આગળથી કામ લે અને મરો એટલે જમની આગળ દે. એવા નકામા હગાવાલાને તમે તમારા માનીને એને માટે જીવો છો, કેટલી બધી ભૂલ છે. માટે હે વાલા ભક્તો, જાગો જાગો જાગો. આ 15મી શિબિર આવી, હે વરહ કેડે વરહ હેલ્યા જાય છે. ક્યારે સમજશું કે આપણું આમાં જ ભલું છે, આમાં નહીં એમ ક્યારે સમજશું? થોડો વધારે સમાગમ કરો જ્ઞાનનું, વિશ્વાસનું કે ભક્તિનું. એકાદું અંગ પાકું કરીને પછી મરવું? મહારાજ કે જરા વધારે સત્સંગ કરવો, 5 દી વધુ જીવી નહીં પછી મરવું સારું. કે હરખું સમજીને પાકું કરીને મરવું સારું. જો અધવચ્ચે મરી ગયા તો પ્રોબ્લેમ, મરવામાં કાંઈ વાંધો નથી, મરવાનું છે જ વહેલું મળવું, પણ આ પાકુંથી આવીને મરી જવાય એનું દુઃખ છે. માટે સમય ફાળવો બે, સત્સંગમાં ભજનમાં કીર્તનમાં સેવામાં ભગવાનનો સંતોનો રાજીપો લેવામાં સમય ફાળવો. એને માટે મન ફાળવો, મન બીજે ફળવાઈ ગયું, ભગવાનને ભગવાનના ભક્તો સંતોને રાજી કરવા માટે રળેલું ધન ફાળવો, અને એમાં જો રાજીપો થઈ ગયો, અમિત દ્રષ્ટિ થઈ ગઈ, તો દેહને દેહના સંબંધીમાંથી પ્રીતિ વહી જશે, અને એ પ્રીતિ ભગવાનને ભગવાનના ભક્તમાં વળી જશે, અને રંગના રેલા થઈ જશે, ભારે મોટું કામ થઈ જશે. આ ભાઈ બીજની વાત છે, જેવી તેવી બીજની વાત નથી. આડીવળી બીજની વાત હોત તો હું છે ને બહુ ભીનો મારે. હા, જુઓ તો ખરા, શું મહારાજ આનંદ દેશ. આવા દિવ્યાનંદ ભગવાન સર્વાવતારી શ્રી હરિ મળી ગયા છે, માટે કોઈ પાછા પગ ભરશો નહીં, હો બળમાં રહેજો બધા. હોય સ્વભાવ જીવ છીએ તે, તો ભગવાન હોત તો કાંઈ વાંધો નહોતો. જીવ છીએ તો બધોય ડખો હોય, ડખો જ ભગવાનમાં ન હોય. અરે ડખો જોઈને બીઈ તો જીવ છે ના, ડખાથી ભગવાન બીવે. આપણે તો ડખામય છીએ, બી નહીં હું વળી. તો સમુદ્રમાં રહેતો હોય મગરથી બીવે, ઈન્દ્રે ગયો તો સ્વર્ગમાં, સમજ્યા. હા, પછી ત્યાં લડાઈ થવાની હતી તો રોકી પાડ્યો હારો યોદ્ધો જાણે. પછી ઓલા અસુરો આવ્યા ને, તે દેવો છે ને સાણમૂતરથી બહુ બીવે, એટલે અસુરોએ સાણમૂતર ઉડાડ્યા, એટલે બધા ભાગી ગયા. અર્જુન તો ઉભો રહ્યો છાતી કાઢીને, કે અમે તો સાણમૂતરના જ છીએ, તમે તમારે આવવા દો, તમારી જાય તેના ફોદા કાઢ નાખો. પછી અસુરો મુજાઈને ભાગ્યા, સમજાણો. એમ આપણે સાણમૂતરના છીએ, ડખાવાળા જ છીએ, ડખો જઈને બી ન જવું. તારે ભગવાનને કહેવું, અમે હારા આવત તો શું કામ તમારે શરણે આવે, ખડેલા જીતે તો આવ્યા. છોકી વાત છે ને, એમાં ક્યાં નહીં આપણે થોટે મોઢા લાલ રાખીને ભગવાનને બતાવવાનું. ડૉક્ટર પાસે જઈને વળી હરખી વાત ન કરીએ તો પછી હું બિચારો ડૉક્ટર દવા કરે. મોટા સંત પાસે જઈને વળી હારા થઈને જાય તો હું સંત આપણી દવા કરે. ત્યાં તો જેવા હોય એવા ખુલ્લા થવું જ પડે. છૂટક્યો જ નહીં બાપા, ઘણોય ન ગમે બધી વાત સાચી, પણ કરવું હું કલ્યાણ જોતું છે ને, હાજા થવું છે, માયાની વાસનાના રોગ ટાળવા છે, તો છૂટક્યો જ નથી ને. જે માણાને રોગ ન ટાળવો હોય ને, એમને મરી જવું હોય, એ પછી શરમ ધરમમાં એમના મોટા ભાથીને રખડ્યા કરે કે આ એમની રોગી. હારું હારા, મરીશ તો ખબર પડશે કે મરું ખરો, પણ કહું નહીં લે માર તારે, બીજું હું વળી ગોટો ગમીને. આમ છે આમ તો અહંકારી ભણના દીકરાથી ફરે, એમાં કાંઈ હાથમાં ન આવે. માટે ભગવાનની આગળ, મોટા સંતની આગળ જેવા છે એવા ખુલ્લા હાજર થઈ જાવ કે જો આટલી તકલીફો છે, ઝપટે લ્યો મને, ભીમાં લ્યો ને, આ બધું પરું કાઢો, કરુણા કરો, કરુણા કરો. આ તેહઠમી બેઠી, કોણ જાણે હવે કેટલું આયુષ હશે. આ બધા ગુમડાને રસીઓ નહીં મટે, મારા દીકરાનું કંઈક મરી જવા હે તો પાછો બીજો જન્મ લેવો પડશે, આ બધો હળો કાઢવા. બોલો લેવો છે? અરે વળી પાછો ક્યાંક મુંબઈની ઝૂંપડપટ્ટીમાં આવશે. બોલો, રાતે હુતા હોય ને ભેગા ભૂંદડા આવીને હોઈ જાય, હું ભલામણા ખાંદાવાળા. એની કરતાં અત્યારે હરખો રોટલો મળે છે, ગોદડું મળે છે, ગાટલું મળે છે, ભક્તિ થાય એવું છે. આ ભાભા જો ગળીએ લુગડા પહેરીને લહેર્યું કરે, શેરો સોકાગીનો કહીને. પણ જો ખામી રહી ને તો સોડા નીકળી જાય, સમજ્યા ને. માટે ગમે એમ કરીને પોતાની ખામીઓ ખોળીને ભગવાન સિવાય જ્યાં જ્યાં રસ દેખાય છે, બધો રસ હૂકવી નાખો, એ રસની હુકવડી કરો. એક ભગવાનમાં જ રસ જાગે એવું ગમે તે તમે ઊભું કરો, ક્યારેય કોઈથી વાતાવરણ તો એવા વાતાવરણમાં જ રહેવું ને એવું વાતાવરણ જારી રાખવું, બંધ ન પડવા દેવું. બોલો, આપણે દીવો કરીને બોલો, ઓઇલનો દીવો ન કરે, માલિક એડીઓ રેડતા જવું પડે. પહેલાની વાત કરું છું, દષ્ટાંત માટે ખાલી જરાક ભૂતકાળમાં લઈ જાઉં. પછી જોવે, પછી ખબર પડે કે હવે ઓઇલ ખૂટ્યું છે, થોડું રેડી દે ને. પાછું જોવે કેમ જે દીવો ઓલાય જાય, અંધારું થઈ જાય, માટે અંજવાળું તો રાખવું જ પડે, માટે ઓઇલિંગ તો રેડ જ કરવું પડે. એમ હું કહું છું કે ભગવાનને પામી જવાય એવું વાતાવરણ આપણે રાખવું જ પડે, એટલે ઓઇલિંગ રેડ જ કરવું પડે. જુઓ, એવું વાતાવરણ હોય ત્યાં રહેવું, એવા વાતાવરણમાં આપણને રાખે એવાની યારે જરા હેતપ્રીતને નિર્માની થઈને નમતા રહેવું ને સંબંધ રાખવો, તો આપણું આધ્યાત્મિક વાતાવરણ જળવાઈ રહે. તો એ વાતાવરણમાં જેમ ગરમીમાં કેરી પાકી જાય, નિભાડા નળિયું પાકી જાય, સમજાણું, એમ આપણે પાકી જાઉં અને ભગવાનને પામી જાઉં. સમજો કા નહીં? હવે સમજી ગયા, પામે પાર ભગવાન બરાબર. અને જો આ સાધુવારી હેત રાખશો તો મારી જીકીને ભગવાન પાસે લઈ જાય છે, એમાં તમતવાર બીજો નહીં. પણ થોડા ટૂંકા લ્યો, એમાં અમુક સાધુ દ્વારા હાવ ટૂંકા ચાલે, આમ સીધા મોવડે જ ચાલે, અમુક વળી થોડોક છોટીઓ રાખે. જો સાધુઓ આરી હેત રાખશો, એ વટે ટોકે ધાર્યું કરે ન કરે તમારું, પણ પ્રીતિ હશે તો વાત મનાશે, વાત મનાશે તો જીવનું રૂડું થશે. કોઈ સંતો પાસેથી માન ન ઈચ્છતા, ભક્તો પાસેથી માન ન ઈચ્છતા. ભલામણા માન લેવા જેવી તો દુનિયામાં ઘણી જગ્યાઓ છે, હે વાત સાચી કે નહીં? ત્યાં માન લઈ આવવું, આપણે વટ મારી આવો કુસંગીઓ આગળ ને બીજા ત્રીજા આગળ, કેમ છે ભાઈ? પછી અહીં આવીને તો હાવ મૈયાની મીંદડી થઈ જવું, જસવાણી જસવાણી કેમ છે, કાંઈ બોલવું નહીં, સમજાણ? કારણ કે આપણે એટલું તો સમજીએ કે અહીંયા આપણો દાબ પડે, કેમ છે, હજી આપણો દાબ આપણા ઇન્દ્રિયો અંતકરણ ઉપર નથી પડતો. તો આ ભગવાનના દિવ્ય મૂર્તિ સંતો ભક્તો ઉપર ક્યાંથી પડે? સીધી વાત છે ને તારે. માટે એ નિર્માની પણે ભગવાનના વાલા વાલા સંતો ભક્તોને સેવીએ અને એ સેવવા રૂપ ઓઇલિંગ રેડ્યા કરીએ તો આધ્યાત્મિક વાતાવરણ પ્રકાશતું રહે અને આપણો આત્મા પરમાત્મા તરફ ઓટોમેટિક હરકતો રહે અને ભગવાનને પામી જાય. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન.